તારીખ 29/9/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 208 અને 209 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50
ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે. અનંતા નય છે એને નય કહે છે, અથવા પદાર્થને કોઈ ગુણથી કે કોઈ ધર્મથી કોઈ એક પ્રકારથી ન્યાય સંપન્ન રીતે વિષય કરવો જ્ઞાનમાં એને ન્યાય નહીં કહે છે. આગમ પદ્ધતિએ પદાર્થને જાણવા માટે નય અને પ્રમાણની વ્યવસ્થા એકમાત્ર જૈન દર્શનમાં છે. જૈન દર્શન સિવાય કોઈ અન્ય દર્શનના આગમમાં નય પદ્ધતિથી પ્રમાણ પદ્ધતિથી કોઈ વ્યવસ્થિત પદાર્થને સમજવાની પદ્ધતિ નથી. તો પણ જ્યાં આવી સાનુકૂળતા છે, અનુકૂળતા છે, ત્યાં પણ જીવ ભૂલ કરે તો વિપર્યાસ થાય છે, વિપરીતતા ઊભી થાય છે. એના ઉપર અહીંયા શ્રીમદજીએ ધ્યાન દોર્યું છે. અનંતા નહીં છે, એક એક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. પ્રત્યેક પદાર્થને અનંત ગુણ છે, અનંત ધર્મ પણ છે. એક એક ગુણ અને એક એક ધર્મ પ્રત્યે અનંત નહીં એટલે પ્રત્યેક નહીં પરિણમે છે. એક એક ગુણ અને એક એક ધર્મ પ્રત્યે નયો પરિણમે છે, અથવા એક ગુણ અને એક ધર્મને જાણવા માટે પણ અનેક નય છે. જેમ કે પર્યાય આત્માને પરિણામ ધર્મ છે, તો પર્યાયને પર્યાયાર્થિક નયથી જોતા તે પર્યાયનું એક અનિત્ય, એક વસ્તુનું એક અનિત્ય અંગ છે, અને વસ્તુ નિત્ય હોવા છતાં વસ્તુને આ નિત્ય ધર્મથી વિરુદ્ધ એવો અનિત્ય ધર્મ આ પર્યાયમાં રહે છે. તે અનિત્ય પણ સર્વથાપણે અનુભવ થતું હોવાથી જીવને ભાવ મરણ અથવા નુકસાન થાય છે, દુઃખ થાય છે, અશાંતિ થાય છે. એ જ પર્યાયને દ્રવ્યાર્થિક નીતિથી જોવામાં આવે તો એ દ્રવ્યના અંગભૂત હોવાને લીધે તે પર્યાય છે, એ દ્રવ્ય સ્વરૂપે જોવામાં આવે છે, દ્રવ્ય રૂપે પણ જોવામાં આવે છે. જેને પર્યાય રૂપે જોવામાં આવે છે એને જ દ્રવ્ય રૂપે જોવામાં આવે છે. એમ એક જ તત્વને, એક જ ભાવને પણ અનેક નહીંથી જોવાય છે. અને જેમ કે દ્રવ્ય છે અને દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યપણે જોવામાં આવે છે, તો એ જ દ્રવ્યને પર્યાયાર્થિક નહીંથી અનંત પર્યાયના પિંડ તરીકે પણ જોવામાં આવે છે. એમ એક જ ભાવને, એક જ પદાર્થને, એક જ ગુણને પણ અનેક દ્રષ્ટિકોણથી, અનેક નહીંથી વિષય કરવામાં આવે છે. એટલે એક એક ગુણ અને એક એક ધર્મ પ્રત્યે પણ અનંત નહીં પરિણમે છે. અનંત પદાર્થોથી ભિન્ન છે, એક ધર્મ અનંત ધર્મોથી ભિન્ન છે, એક ગુણ અનંત ગુણોથી ભિન્ન છે. એમ પણ એની વિવિક્ષા અનેક રીતે કરવામાં આવે છે. માટે એ વાતે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં એમ કહે છે. કેમ કે કેટલા અનંતા નય છે, એક નયને સમજતા જો અસંખ્ય સમય લાગે છદમસ્ત ને તો અનંતાનય ને સમજવા માટે તો કાળ જ નથી એની પાસે. એટલે એક 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 કરીને એક એક નયથી જો વસ્તુને સમજવા માંગે તો એ રીતે કોઈ વસ્તુ સમજાય નહીં. એમ પ્રત્યેક નયથી પ્રત્યેક ધર્મને જાણી લેવામાં આવે તો પણ અનંતા ધર્મ હોવાથી પણ એટલો સમય નથી. કેમકે સમયના જેટલા પર્યાયો છે કાળમાં એના કરતા ગુણધર્મની સંખ્યા અનંતી છે. અનંત સમયો છે કાળના એના કરતા ગુણધર્મની સંખ્યા અનંતી છે. તો એ વાતે જો સમજવા જાય તો પણ વસ્તુ સમજાય નહીં. એ વાતે પદાર્થનો નિર્ણય કરવા માંગીએ તો થાય નહીં. એની વાત કોઈ બીજી હોવી જોઈએ. વાત એટલે રીત, કાર્ય પદ્ધતિ, કે એની રીત કોઈ બીજી હોવી જોઈએ. જ્યારે છદમસ્તને પદાર્થનું જ્ઞાન કરવું છે ત્યારે સર્વનયોનું જ્ઞાન કરે અને સર્વનયોના જ્ઞાનથી સર્વગુણધર્મોનું જ્ઞાન કરે તો જ આખો પદાર્થ સમજાય. જો એમ હોય તો કોઈ રીતે કોઈ પદાર્થને પૂરેપૂરો સમજી શકે નહીં, કોઈને પદાર્થનું પૂરું જ્ઞાન થઈ શકે નહીં. માટે પદાર્થનું પૂરું જ્ઞાન કરવા માટેની રીત કંઈક બીજી હોવી જોઈએ. શ્રુત પ્રમાણથી એક એક નહીં લાગુ કરીને સમજવા જાય તો આખો પદાર્થ સમજાય એવું નથી. વળી કેટલાક ગુણધર્મ એવા છે, કેટલા શું અનંતા ગુણધર્મ એવા છે કે જે શ્રુત જ્ઞાનના નહીંથી કોઈ પ્રગટ થઈને એવો નહીં પ્રગટ થઈને એ બધા જણાય એવું બનતું નથી, પરોક્ષ જ રહે છે. કેવળ જ્ઞાન સિવાય પ્રત્યક્ષ થતા જ નથી. શ્રુત જ્ઞાનમાં એ સીધા જણાતા જ નથી. એમાં અનંત ગુણધર્મો છે. કેવી રીતે પદાર્થનું જ્ઞાન થાય? માટે પદાર્થનું જ્ઞાન કેવળ નય વિવિક્ષાથી કોઈ કરવા ધારે, કોઈ વિશેષ બુદ્ધિમાન હોય કે અનેક નયથી પદાર્થને સમજી અને પૂરેપૂરો પદાર્થને ગ્રહણ કરી લઈએ જ્ઞાનમાં, એ માટે કોઈ પદાર્થનું જ્ઞાન થાય એવું લાગતું નથી. કોઈ એની રીત બીજી હોવી જોઈએ. એમ કહીને એ કહેવું છે કે પ્રયોજનભૂત ગુણધર્મ જાણીને પદાર્થનું જ્ઞાન કરી લઈએ અને પછી એમાં એકાગ્ર થાય, નિશ્ચયને એના વિષયભૂત તત્વ ઉપર એકાગ્ર થાય અને કેવળ જ્ઞાન પ્રગટાવે તો એક સાથે અનંતા ગુણધર્મો સહિત આખો પદાર્થ પ્રત્યક્ષ થઈ જાય છે, કંઈ બાકી રહેતું નથી. એ રીતે હોવી જોઈએ. એના ઉપર આવે છે સીધા અધ્યાત્મ ઉપર આવે છે. આગમને ગૌણ કરાવે છે. આગમનો વિષય હોવા છતાં આગમને ગૌણ કરાવે છે. અધ્યાત્મ પદ્ધતિની પ્રધાનતા કરાવે છે. એની વાત કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે. આની વાત બીજી છે. પદાર્થને જાણવાની કોઈ વાત બીજી છે. એ જ્ઞાની પુરુષો જ આ વાતને જાણે છે. વિદ્વાનો તો વધુમાં વધુ નય જ્ઞાનથી વધુમાં વધુ સારી રીતે પદાર્થને જાણવા બાજુ ખેંચાય છે. જ્ઞાની પુરુષ એ દિશામાં આગળ વધતા નથી. જ્ઞાની પુરુષો જ આ વાતને જાણે છે અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે. જે ક્ષયોપશમ છે અને જે ભેદ પ્રધાન ક્ષયોપશમ છે, કેમ કે આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે ને વળી આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે, એ બધો ભેદ પ્રધાન ક્ષયોપશમ ભાવ છે જ્ઞાનનો. એ પ્રકારની કાર્યપદ્ધતિથી માર્ગ એટલે એ પ્રકારના ઉપાયથી જ્ઞાની તો ઉદાસીન વર્તે છે. 208 નંબર. ઉદાસીન વર્તે છે એટલે એ બાજુની એમને બહુ અપેક્ષા નથી કે હું આવું જ્ઞાન વધારી દઉં, હું આ પ્રકારના જ્ઞાનને વધારે વિકાસ કરું, એ બાજુ એ ઉપેક્ષા એનો ભાવ થઈ જાય છે. એ માર્ગે નથી આગળ વધવો. નય જ્ઞાનથી અનેક રીતે પદાર્થને જાણીને આગળ વધવું નથી. પણ અંતરમાં સ્વતત્વને નિશ્ચય નયા રૂઢ થઈને એમાં જેટલી એકાગ્રતાને લીનતા થાય એ માર્ગે એમને આગળ વધવું છે. આત્માનો આશ્રય વધારે થાય, એકદમ આત્માનો આશ્રય ખૂબ કરીને પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે એ માર્ગે એમને આગળ વધવું છે. નયાદિકના માર્ગે એમને આગળ વધવું નથી. એક જ નય છે, બીજો નય જ નથી. અને આમણે પણ એ વધવું છે. અને એમ કે કેવળ જ્ઞાનમાં બધું જણાઈ જવાનું છે, પછી શું આ બધું વિશેષ જાણીને શું પ્રયોજન છે? જાણપણાનું કોઈ પ્રયોજન નથી. એ રીતે સૂક્ષ્મ ભાવની વૃદ્ધિ માટે એ કોઈ વિકલ્પ વધે, અનેક નયથી અનેક વિકલ્પ વધે, એના બદલે વિકલ્પ શાંત થઈને નિર્વિકલ્પ થાય એ રસ્તો એ પકડે છે. વિકલ્પ વધારવાના રસ્તે પકડતું જતા નથી, એટલે ઉદાસીન વર્તે છે. એ તરફ નયની વાતમાંથી કેવી રીતે વાત ખેંચી ગયા કાઢી છે કે નૈતે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે. શું છે ને, વિદ્વાનને તો ઘણું જાણે અને ઘણી નવી નવી વાતો કરે તો લોકોને એમ થાય કે આ વિદ્વાન કંઈક સારા વિદ્વાન લાગે છે, આપણને ઘણી વાતો સમજે માટે આ વિદ્વાન કંઈક વિશેષ લાગે છે. વિદ્વાનને પણ ખબર પડે કે હું કેટલીક નવી નવી વાતો કરું છું એટલે સાંભળનારા ને આશ્ચર્ય થાય છે, સાંભળવા વાળાને મહિમા આવે છે, સાંભળવા વાળા રાજી થાય છે, ખુશી થાય છે, એવું બધું જોઈને પાછો પોતે ખુશી થાય છે. શ્રોતાની એ પરિસ્થિતિ જોઈને પાછો પોતે ખુશી થાય છે. એ પદ્ધતિ અનુકૂળ નથી, એવી પદ્ધતિ પોતાને નુકસાન કરનારી છે, એ પદ્ધતિ પોતાને અનુકૂળ નથી, માટે એ રસ્તે આગળ ન વધવું એમ કે છે. તેઓ નયાદિકના માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે, જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. કોઈ નયના વિષયથી જરા પણ આઘા ખસીને દૂર જઈને એ નયનાની મર્યાદાને તોડી નાખે એવું જ્ઞાની કરતા નથી. નયના નય જ્ઞાનના નય વિષયની મર્યાદામાં એ રહી જાય છે અને જરા પણ એવી રીતે ખેંચતા નથી કે જેથી કોઈનું એકાંત ખંડન થાય કે જેથી કોઈનું એકાંત મંડન થાય, એવું નથી કરતા. જેટલી જેની યોગ્યતા છે તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સંમત હોય છે અથવા માન્ય હોય છે. જેટલો જે નયનો અધિકાર છે, સત્તા એટલે અધિકાર છે, એટલો એ સંમત કરે છે કે આ નયનો આટલો અધિકાર છે, આ નયનો આટલો અધિકાર છે, એ એમને માન્ય છે. પાછું એમ નથી કે નિશ્ચયને અને વ્યવહારને એના અધિકારને સમજતા નથી, એમ પણ નથી. કોનો અધિકાર વિશેષ છે, કયા નયનો આશ્રય કરવા યોગ્ય છે, કયો નય ગૌણ કરવા યોગ્ય છે, એ પણ એ બરાબર માન્ય કરે છે, એ બરાબર સંમત કરે છે. એમાં એકાંત સમજતા નથી, એમાં ખંડન મંડન સમજતા નથી, એમાં નય દુભાય છે એમ પણ સમજતા નથી. એ બધું છે આની અંદર. એક સાથે એક પેરેગ્રાફમાં ખુલાસો બધો કરી નાખ્યો છે. જેટલી જેની યોગ્યતા છે, જેની એટલે જે નયની, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને માન્ય છે અથવા સંમત હોય છે. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નયનો આગ્રહ કરે છે. નયનો આગ્રહ કોણ કરે છે? જેને માર્ગ નથી મળ્યો એ નયનો આગ્રહ કરે છે. અન્ય શાસ્ત્રોમાં એ વાત એવી રીતે પણ આવે છે કે વાદ વિવાદ શેમાંથી થાય છે? કે પોતાની વાતનો આગ્રહ ઊભો થાય એમાંથી થાય છે. પોતાની વાતનો આગ્રહ શેમાંથી ઉભો થાય છે? કે એ વિષયમાં પોતાનો ક્ષોભસમ એને બીજા કરતા વધારે લાગે છે, અને તેથી એ વિષયમાં એનું અહમ પણ વર્તે છે કે મને કાંઈક આ વિષયમાં વધારે ખબર પડે છે અને સામાન્ય મારા જેટલી ખબર પડતી નથી. એટલે આમ જે અહમપણાનો જે દુર્ગુણ છે એમાંથી આગ્રહ ઉભો થાય છે, આગ્રહમાંથી વાદ વિવાદ ઉભો થાય છે. એ કોને છે કે માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નયનો આગ્રહ કરે છે. નય એટલે નયને અંતરણ ચિહ્નમાં એટલે લીધો કે ખરેખર એની પાસે નય નથી પણ નયાભાસ છે, પણ એ નય નહીં કરે છે કે નહીં આ નહીં થયા, આ નહીં થયા, આમ છે, આ નહીં થયા, આમ છે, આ નહીં આમ જ કહે છે. એ આગ્રહ કરે છે, એ બતાવે છે કે એને એ નયાભાસ વર્તે છે, નય નથી. વાતને છોડી દે, તમને આમ લાગે છે, તમને પણ આમ લાગવું જોઈએ, ન લાગે તો વિચાર કરજો, વિશેષ વિચાર કરજો. અને છતાંય કોઈ ન સમજે તો કંઈ પોતાના આગ્રહથી કોઈ સમજી જશે એ વાત પણ બરાબર તો નથી કે કોઈ કોઈના આગ્રહથી કોઈ સમજી જાય એવું તો બનતું નથી, કેમ કે એ પણ સ્વતંત્ર દ્રવ છે, એને એમ બેસે છે. ગુરુદેવ શ્રી કહેતા વિરોધ કરતા વિરોધના છાપા આવે દિગંબર સંપ્રદાયના, એટલે એમ કે પણ એને એમ બેસે છે, એને બિચારાને એમ બેસે છે એટલે એ એમ જ કહે ને, એમાં એનો શું દોષ કરવો જાણવો, એને એમ બેસે છે માટે એમ કહે છે. સત્યને છોડીને સત્યથી વિરુદ્ધ વાત કરે તો પણ આટલી મધ્યસ્થતાથી વિચારતા નથી, કોછડું લખે ગમે એવું લખે તો પણ એમ બેસે છે, પછી એમ જ કરે ને એમ બેસે છે એવું કરીને. અથવા બહુ 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 કરુણા આવે ત્યારે કે અરે ભગવાન, અરે પ્રભુ, તને આમ કેમ થાય છે અને આમ કેમ બેસે છે, બધીથી વધારે કાંઈ નહીં. એ બધું નયાભાસમાં રહીને એક શું છે, જ્યાં યથાર્થ સુવિચારણા છે ત્યાં સૂક્ષ્મ દોષ હોય છે, ત્યાં સ્થૂળ દોષ નથી હોતો. એવો નયાભાસમાં યથાર્થ વિચારણા હોય છે કે જે વિચારણામાંથી દર્શન મોહ ગળતો ગળતો, વિપર્યાસ મટતો મટતો પ્રત્યક્ષ દર્શન સુધી આવે છે. એ રીતે જે ચડતી શ્રેણીમાં છે એને નય જ્ઞાનની અંદર પણ યથાર્થતા આવતી જાય છે, અને જેમ જેમ એની યથાર્થતા વધતી જાય છે એ બરાબર યથાર્થ થતા સમય જ્ઞાન પ્રગટે છે, એવી એક અપેક્ષા છે. નયનું સ્વરૂપ જાણવું અને પોતાને જે રીતે પ્રયોજનની સિદ્ધિ થાય એ કાર્ય ઉપર પોતાની શક્તિ લગાવવી, પણ નય જ્ઞાન જે ક્ષોભસમનો વિષય છે એ ક્ષોભસમ વધારવા પ્રત્યેના અભિપ્રાયને એકદમ છોડી દેવો કે મારે વધારે જાણવું છે, વધારે સમજવું છે, એ માટે હું વધુમાં વધુ નય જ્ઞાનથી વધુમાં વધુ શાસ્ત્ર અભ્યાસ કરું, એ પ્રકાર છોડી દેવો જોઈએ. એમ નથી પ્રયોજનભૂત વાત કયા નહીં છે, કેવી રીતે છે એ સમજીને પોતાના પ્રયોજનના વિષયની દિશામાં આગળ વધવું. અથવા સામાન્ય રીતે જે અનેક નહીંથી વાત આવે છે તે બધા નહીંમાં એક જ બાજુનો લક્ષ્ય રાખવો કે આમાં મૂળ સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય છે, મારા મૂળ સ્વરૂપનો નિશ્ચય કેવી રીતે થાય છે એ વાત ઉપર પોતાનું લક્ષ્ય રહેવું જોઈએ, હોવું જોઈએ. શાસ્ત્ર અભ્યાસ કરતા તો એ સ્વરૂપ નિશ્ચય કરવાના છેડે આવે છે, સરવાળે આવે છે, નહીંતર એમને વધુ જાણવાના લોભમાં, વધુ જાણવાની આકાંક્ષામાં, એવી આતુરતામાં વધુ ને વધુ જાણવા પ્રેરાઈ જાય છે. ગરબડ થાય છે, એમ નહીં થવું જોઈએ. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે એનો નિશ્ચય કરવા માટે પોતે શાસ્ત્ર અભ્યાસ કરી રહ્યો છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યો છે, અને એ લક્ષ્ય જરા પણ ન છૂટે, સળંગ જળવાઈ રહીએ, ગમે તે વિષય સામે આવે તો પણ આ લક્ષ્ય સળંગ જળવાઈ રહીએ, એવી પોતાની ઉગાડ જ્ઞાનની પ્રવૃત્તિમાં આ એક લક્ષ્યનું જે કેન્દ્ર છે એ છોડવું નહીં જોઈએ. તો સ્વરૂપ નિશ્ચય કરવા સુધી આવે, નહીંતર સ્વરૂપ નિશ્ચય કરવાનો પ્રયત્ન થાય નહીં. ઘણું જાણે, ધારણા થાય, પાછો ભૂલે, પાછો ધારણા થાય, પાછો ભૂલે, એમને એમ સમય નીકળી જાય ને આયુષ વ્યતીત થઈ જાય. હા, મુખ્ય વાત છે કે શું કરવા, હું શાસ્ત્ર અભ્યાસ કરું છું કે તત્વજ્ઞાનનો અભ્યાસ હું કરું છું, શું કરવા, હેતુ શું, મારે આ કાર્ય કરવા પાછળનો હેતુ શું છે, કે એકમાત્ર મારા મૂળ સ્વરૂપથી હું અજાણ્યો રહ્યો છું એનો નિશ્ચય કરવા માટે હું આ અભ્યાસ કરું છું, આ સિવાય મારે બીજું કોઈ કારણ નથી. આટલું સાફ હોય તો એની પ્રવૃત્તિ યથાર્થતામાં આવે છે, નહીંતર પ્રવૃત્તિમાં અનેક પ્રકારે અયથાર્થતા ઊભી થાય છે અને જીવ લાભ કરવાને બદલે પોતાને નુકસાન અવશ્ય કરી બેસે એવું બને. માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવા મનુષ્યો નયનો આગ્રહ કરે છે અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે, તેથી નુકસાન જ થાય, લાભ થવાનો પ્રકાર વિચારવા જેવો નથી, નુકસાન જ થાય, નુકસાન સિવાય બીજું કાંઈ થાય નહીં. કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જે જ્ઞાનીના વચનો તેને અમે નમસ્કાર કરીએ છીએ. વાત કરતા કરતા જ્ઞાનીની ભક્તિ કરતા જાય છે, આ એક વિશેષતા છે જ્ઞાનીઓની. અથવા મુમુક્ષુ પણ યોગ્ય રસ્તે હોય તો આ એની એક વિશેષતા છે કે પોતે વાત કરતા જાય ત્યારે એ વાતની જેને પ્રાપ્તિ થઈ છે, એ વિષયની જેને પ્રાપ્તિ થઈ છે, એના પ્રત્યે બહુમાન અને ભક્તિ એને વ્યક્ત થયા વિના રહે નહીં. છેવટે શાસ્ત્ર લઈને બેઠો હોય તો શાસ્ત્ર ભક્તિ એને આવે કે આ શાસ્ત્ર મને કેટલું ઉપકારી છે, આ ગ્રંથ મને કેટલો ઉપકારી છે. પ્રત્યક્ષ યોગ તો ખચિત જ બને છે, માટે આવા જે જ્ઞાનીના વચનો છે એ મારા આત્માને ઉપકારી થાય છે એમ એને ભાસે છે, એમ એને લાગે છે, એટલે એ લાગે એટલે એને ભક્તિ આવ્યા વિના મેળીએ નહીં. હા, ભક્તિ બહુમાન આવે એટલે દર્શનમો ઘટે છે, તો દર્શનમોનો અનુભાગ છે એ ઘટવા માંડે, આ એક વિશેષતા છે બહુમાન થાય ત્યારે. આ વખતે ભારતીય વિદ્યાભવનમાં એ વાત કરા ધ્યાન ગયો એના ઉપર કે અહીંયા જે વ્યાખ્યાનો થાય છે વ્યાખ્યાનમાં એમાં કોઈ શાસ્ત્ર નથી રાખતો, અથવા એ સૂચના નવા હોય આપણા જેવા એને આપવામાં આવે છે કે કોઈ શાસ્ત્ર લઈને એના ઉપર પ્રવચન આપવાનું નથી, એમ સીધે સીધું માઇક ઉપર જેમ ભાષણ આપવાનું હોય એવી રીતે જે વિષય હોય એ વિષય ઉપર બોલવાનું. તો એમાં શું ફરક પડે છે કે વક્તાને એ ફરક પડે છે કે જો શાસ્ત્ર સામે હોય તો શાસ્ત્ર કરતા પ્રત્યે ભક્તિને બહુમાન વારંવાર થયા વિના રહે નહીં. તો આવી ઉપકારી વાત કરી છે આ જ્ઞાનીએ, આ મુનિએ, આ આચાર્ય આવી વાત કરી છે, અથવા આ ગ્રંથ વિદ્યમાન રહ્યો તો કેટલો ઉપકારી થાય છે એમ એમ આવ્યા વિના રહીએ નહીં. હવે એમ આવવામાં શું ફાયદો છે કે એક તો પોતાને જે ક્ષોભસમ છે એનો અહમ ના આવે, જ્યાં પોતાથી વિશેષ એવા જ્ઞાની મુનિ આચાર્ય પ્રત્યે બહુમાન ભક્તિ થાય એટલે પોતાનું અભિમાન દબાઈ જાય છે, અને નહીંતર વક્તા તો ક્ષોભસમ વાળા તો હોય જ છે, ક્ષોભસમ હોય ત્યારે તો એ વક્તૃત્વ આપી શકે, અને એ જાતનો વાણીનો પણ પુણ્ય યોગ હોય ત્યારે તો વાણી ચાલે એ રીતે બીજાને સમજાવવામાં. તો એમાંથી અહમ પણ રોકવાનું એક બહુ મોટું સાધન છે. એ ધ્યાન ખેંચાણ ગુરુદેવ શ્રી કોઈ વખત શાસ્ત્ર કે પુસ્તક સામે રાખ્યા વિના કદી પ્રવચન નહીં કરતા. એનું કારણ એ છે, એ કેટલીક વાત તો વગર કહે પોતાના વર્તનથી સમજાવેલી છે ગુરુદેવ. એ પદ્ધતિ હોવી જોઈએ. એ પદ્ધતિ હોય તો વક્તાને જો અવગુણ ન થાય તો શ્રોતાને અવગુણ થવાનું નિમિત્ત પણ ન થાય. જો વક્તાને અવગુણ થાય તો શ્રોતાને ગુણ થવાનું નિમિત્ત ન તો કોઈ પ્રશ્ન જ રહેતો, વિચારવા જેવો પણ રહેતો નથી. એ પરિસ્થિતિ છે. અહીંયા કહે છે કે કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીએ ન્યાયાધિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો. જેને જ્ઞાનીના માર્ગ ઉપર આવવું હોય એવી જેની ઈચ્છા હોય એવા જીવે ન્યાયાધિકમાં ઉદાસીન રહેવું, એને આગ્રહને પકડમાં જવું છોડી દેવી વાત. એને ન્યાયાધિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો. કોઈ નયમાં આગ્રહ કરવો નહીં, અર્થાત એનો અર્થ એ છે કે કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું પણ નહીં. બીજાને હામાને પણ પોતાના આગ્રહથી દુભાવવાના પ્રસંગમાં આવવું અને એ આગ્રહ જેને મીટો છે તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતો નથી. હવે આ જગ્યાએ પોતાના અભિપ્રાયથી બીજાને આગ્રહ રાખીને, પોતાના અભિપ્રાયનો બીજા માટે આગ્રહ રાખીને જેને બીજાના મનને દુભાવવું નથી એ પછી કોઈ કોઈ રીતે કોઈ બીજા પ્રાણીને નહીં દુભવે. આ એની છેલ્લી હદ આવી ગઈ જ્યાં એને પોતાનો આગ્રહ મુખ્ય કરવો નથી, પોતાના અભિપ્રાયથી આગ્રહ કરીને મુખ્ય કરવો નથી, પછી એને કોઈ વાત મુખ્ય કરવાની રહેતી નથી. મૂળ કાપી નાખ્યું, અને આગ્રહનું મૂળ જે કાપી નાખ્યું. આગ્રહ છે એ અવશ્ય દુરાગ્રહમાં પરિણમે છે અને જ્યાં જ્યાં એ આગ્રહને દુરાગ્રહ ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં કશાય તીવ્ર થયા વિના રહેતો નથી. શું આવે છે આ જ્ઞાન કરવું, પોતાને આત્મામાં ખેંચાય, નય છે એ આત્મામાં દોરી જાય છે. આમ તો નયનું આધ્યાત્મિક પાસું એ છે ની નય ટુ લીડ, આત્મામાં દોરી જવું. તો એવી રીતે જ્ઞાન કરવું એટલો એનું પ્રયોજન છે. પણ ક્ષોભસમ વધારવો એવું પ્રયોજન તો એનું બરાબર નથી. કેમ કે ક્ષોભસમમાં શું થાય છે કે જીવને બહિર્લક્ષી જે વિકલ્પાત્મક પરિસ્થિતિ છે એ વૃદ્ધિગત થઈ જાય છે અને એમાં પોતાને જે વિકલ્પોને શાંત કરવા છે એ શાંત કરવાની દિશાના મુદ્દે ઊંધે માર્ગે ચાલ્યો જાય છે, ઉલટે માર્ગે જાય છે. એ મુમુક્ષ માટે બહુ સારું માર્ગદર્શન છે આ 208. નય જ્ઞાન ઉપર પાછળ પણ બહુ સારી વાત કરી છે. અંતર પરિણામ અવલોકન આત્મ છે ધ્યાન નથી યાદ નથી પણ બહુ સારી વાત કરી છે. આગળ આવશે નયના વિષયમાં, શૈલીના વિષયમાં ઘણું સારું માર્ગદર્શન આપ્યું છે. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. કોઈ પણ શૈલીથી, કોઈ પણ શબ્દથી, કોઈ પણ નામથી એક જે પરમ સત એવું પોતાનું મૂળ સ્વરૂપ છે એને જ કહ્યું છે, એને જ પ્રગટપણે કહી દેખાડ્યું છે, દર્શાવ્યું છે. એ એમનું હૃદય હોવાથી અને એમની એ વિષયની પ્રધાનતા હોવાથી એ મુખ્યપણે એમનું કાર્ય થયું છે. એક સતને જ પ્રકાશ્યું છે તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે અને તે જ અનુભવરૂપ છે. તે પરમ સતનું જ જ્ઞાન કરવા યોગ્ય છે તેનું શ્રદ્ધાન અથવા પ્રતીત એમાં અનેક વિષયોનું જ્ઞાન વધારે સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે મુમુક્ષુ જીવો એમ સમજે છે કે જેટલી વધારે સ્પષ્ટતા થાય ને એટલું વધારે સમજાય. એટલે એમ એમ કે હજી દ્રષ્ટાંત આપીને, હજી દાખલા આપીને, હજી કાંઈક યુક્તિ બતાવીને કાંઈક તમે વધારે અમને સ્પષ્ટ સમજાવો. એટલે વધારે સ્પષ્ટતાથી જાણે પોતાને જ્ઞાન થઈ જશે અને એ જ્ઞાન મને આત્માનું પણ કામમાં આવશે, આત્મામાં જીત થવામાં કામમાં આવશે, એવો એક ભ્રમ છે જીવને. ખરેખર ત્યાં એને એ જ નુકસાન કરે છે. જેમ પાપ યોગમાં પાપના ઉદયમાં જીવ કાંઈક પણ એવો વિચાર કરે છે કે મારું ધાર્યું કાંઈ થતું નથી, માટે નક્કી કાંઈક વસ્તુની વ્યવસ્થા યથા યોગ્ય કેવી રીતે છે એ વિચારવી ઘટે છે, નહીંતર મારી આકુતા અને મારું દુઃખ વધી જશે. અને પુણ્યના યોગમાં જીવને ધાર્યું ઈચ્છા પ્રમાણે પદાર્થોનું અનુકૂળતાઓ થાય છે તો ફસાઈ જાય છે એના રસમાં. તો જેમ પુણ્યયોગ કરતા પાપ યોગમાં ફસામણ વધારે છે, તેમ પુણ્યયોગ પાપ યોગ કરતા જેમ પુણ્યયોગમાં ફસામણ વધારે છે, એમ પુણ્યયોગ કરતા પણ ક્ષોભશમના યોગમાં વધારે ફસામણ છે. એ ત્યાંથી નીકળવું મુશ્કેલ પડે, કેમ કે ત્યાં પદાર્થ સંબંધીનો શાસ્ત્રના અનેક ભેદે વસ્તુનું જ્ઞાન કરવાનો પ્રસંગ થાય છે. પોતાને ક્ષોભશમમાં સમજાતું જાય છે એટલે એને એ દિશામાં આગળ વધવાનું થાય છે. જે શાસ્ત્ર આશ્રિત જ્ઞાન પર સન્મુખ જે શાસ્ત્ર આશ્રિત જ્ઞાન, શબ્દ આશ્રિત જ્ઞાન, વચન આશ્રિત જ્ઞાન, ગ્રંથને આશ્રિત જ્ઞાન, એ જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવે એટલો બધો જીવ ફસાઈ જાય છે કે એને અંતર્મુખ થઈને સ્વરૂપ સ્વસંવેદન જ્ઞાન બાજુ આવવું એને દૂર થઈ જાય છે. ઉલટાનો અહીંયા ત્યાંથી એ દૂર થઈ જાય છે. એવા એવો પ્રકાર ન થાય એના માટે આ નય જ્ઞાનના વિષયમાં જે શ્રીમદજીએ માર્ગદર્શન આપ્યું છે એ અમૂલ્ય માર્ગદર્શન છે. એ તો એને તો શું થાય છે કે મને જ્ઞાન વધે છે, મને જ્ઞાન થાય છે. બીજું એક ભૂલ ક્યાં કરે છે કે ક્યાંક ક્યાંક એ સમાધાન કરે છે. જે કાંઈ એની ધારણા હોય છે એને લઈને ક્યાંક ક્યાંક એ સમાધાન કરે છે ત્યારે એને થોડીક શાંતિ થાય છે, કેમ કે અસમાધાનથી અશાંતિ વધે છે, સમાધાનથી શાયની મંદતાની શાંતિ ઉત્પન્ન થાય છે. તો એમ કે જ્ઞાન પણ થયું અને જ્ઞાનના ફળમાં શાંતિ પણ મળી, આપણને અશાંતિનો ઉપદ્રવ નથી, કેમ કે આટલી સમજણ થઈ ને માટે આટલી શાંતિ થઈ. એટલે એટલો બધો ફસાઈ જાય છે કૃત્રિમ શાંતિમાં કે એને આત્માની જે શાંતિ છે એની જે તૃષા ને પીપાસા છે એ બંધ થઈ જાય છે. એટલે જે માર્ગમાં એને આગળ વધવા માટે કાંઈક નજીક આવ્યો હતો એ પાછો દૂર થઈ જાય, હડસેલાઈ જાય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય છે. એ વગેરે અનેક પ્રકાર એવા છે કે મુમુક્ષુની ભૂમિકામાં કેવી રીતે પોતે ભૂલ કરીને ફસાણો હોય એને પોતાને ખબર ન રહે. એટલા માટે પણ સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમને ઉપકારી કહેવાનું કારણ પણ એ છે. શ્રીમદજી કાલે તો વિષય લીધો ને 751માં કે પદાર્થનો નિર્ણય કરવામાં, નિશ્ચય કરવામાં સત્પુરુષની આજ્ઞા રૂપ ભક્તિ, આજ્ઞા રૂપ તો છંદ નિરોધપણે ભક્તિ એમ કરીને બે ત્રણ વાત જઈ લીધી, એ આખો મોક્ષ માર્ગને ખુલ્લો કરવાની વાત છે, અને નહીંતર મોક્ષ માર્ગને બંધ કરવાની વાત છે. કેમ કે પદાર્થ નિર્ણય જ નહીં થાય અને નિશ્ચય સુધી જ નહીં પહોંચે. જ્યાં એ પરિસ્થિતિ નહીં હોય ત્યાં નિશ્ચય સુધી નહીં પહોંચે. કાલ તો સમય સારા વાંચતા હતા, એટલી પુસ્તક લઈ લીધું, 570. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકિત ઉદ્દેશ છે. એમાં આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ નિશંક પ્રતીતિ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, અને સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ એને પ્રથમ સંકિત કહ્યું છે. એને એને મોક્ષ માર્ગ જ કહી દીધો છે. ખરેખર તો મોક્ષ માર્ગનું કારણ છે તો એને જ મોક્ષ માર્ગ કહી દીધો છે. એને બંધ કરે એટલે મોક્ષ માર્ગને જ બંધ કરે છે. સીધી વાત એ છે. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકિતનો બીજો પ્રકાર છે. આ સ્વરૂપ નિશ્ચય લીધો કે જ્યાં પરમાત્મ તત્વનો અનુભવ અંશે એટલે વેદન પ્રત્યક્ષથી જે આખું તત્વ નિર્ણયમાં નિશ્ચયમાં આવે છે, વિશ્વાસ આવે છે કે આવો છું, તે સંકિતનો બીજો પ્રકાર છે. અને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, પરમ તત્વનો પ્રત્યક્ષ નિર્વિકલ્પ અનુભવ, એ સંકિતનો ત્રીજો પ્રકાર છે. પહેલું સંકિત બીજા સંકિતનું કારણ છે અને બીજું સંકિત ત્રીજા સંકિતનું કારણ છે. ત્રણેય સંકિત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. નેત્રવળી એમ કે કાં તો શ્રીમદજી એમના ઘરનું કાઢ્યું ક્યાંકથી, અમે તો કઈ બીજા શાસ્ત્રમાં આવું વાંચ્યું નથી. શું તો કે વિતરાગ પુરુષે સર્વજ્ઞ પરમાત્માએ આ ત્રણેય વાત માન્ય કરેલી હું કહું છું, એમાં બીજો વિકલ્પ કરવા જેવો નથી. ત્રણેય સંકિત ઉપાસવા યોગ્ય છે, સત્કારવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. એ વાત એમણે 751માં જે નાખી છે એ બહુ મહત્વની વાત નાખી છે. પ્રશ્ન જ નથી કેવી રીતે થાય છે. જે કામ કાર્યની વિધિ થતું હોય, તમે એમ કહો કે લોટ શેકવો અને શેકવો નથી ને શેરો કરવો છે. ઘીમાં લોટ શેકે તો શેરો થવાનું પહેલું પગથિયું આગળ વધે. અથવા રસોઈ કરવી છે પણ અગ્નિ પ્રગટાવવી નથી. રસોઈ પકાવવી છે ખરી, અમારે પકાવીને પાકેલી રસોઈ, અમારે રાંધેલી રસોઈ ખાવી છે અને ખાવાથી અમને શરીરમાં શક્તિ અને પુષ્ટિ મળે. શું આહાર કરીએ તો પણ મૂળ રસોઈ કરવા માટે અગ્નિ પેટાવવી નથી. રસોઈ પાકે કીધી, એ રસોઈ રાંધે કીધી, રાંધેલી રસોઈ ખાઈ કીધી અને એને પોષણ મળે કે દિવસે, એ વાત કોઈ બની શકે એવું બહુ ગંભીર વાત કરે છે. વચનની પ્રતીતિ એટલે એમના વચન પ્રત્યે ક્યારે શંકા ન આવે. વચનની પ્રતીતિ, આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, પ્રતીતિ એટલે નિશંકપણું, શંકા ન આવે. શું કરે છે મોક્ષુતામાં એ ભૂલ કરે છે કે પોતાના અભિપ્રાય સાથે જેટલી વાત અનુકૂળ લાગે એટલી તો સ્વીકારે, પોતાના અભિપ્રાય સાથે વાતનો મેળ ન ખાય તો એ વાત ન સ્વીકારે. એ વચનની પ્રતીતિ નથી. ત્યાં વચનની પ્રતીતિ રહેતી નથી. હા, પ્રતીતિ એટલે વિશ્વાસ, નિશંકતા. આમ તો દર્શન બહુ મંદ હોય છે એટલે એને શ્રદ્ધામાં લઈ જવાય છે, પણ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાને લેવું, સમજીને વિશ્વાસ કરે છે. આ સત્પુરુષ છે જેણે અંતરમાં એક सूक्ष्म रागना कण ने पण भिन्न राखी दीधो छे अने केवल एक पुताना स्वसंवेदन थी स्वानुभव कर्यो छे एवं जेने कोई अपूर्व पुरुषार्थ थी अपूर्व रुचि थी अंदर में कार्य कर्यु छे एने आवा सूक्ष्म विषय में भूल न थई एने स्थूल विषय में भूल केवी रीते थाय કેવી રીતે થાય એને કે ન થાય પછી એને એ રીતે ના સમજે તો શું કરે કે ભાઈ એ તો જ્ઞાનીની પણ ક્યાંક ભૂલ થાય આપણા સમાજમાં થોડું ચાલી ગયું છે શ્રીમદજીના સમાજમાં અનુયાયીઓમાં એ પરિસ્થિતિ નથી કે ક્યાંય શ્રીમદજીની કોઈ નહીત્ર એમને તો કેટલું અન્ય મતની ભાષાથી ભાગવતની એને બીજી ને ત્રીજી ઘણી વાતો લખી છે અને કેટલાય વેદાંતના પારિભાષિક શબ્દના પ્રયોગ કર્યા છે પોતાના ઓળામાં અને ઈશ્વર કરતા હોય એવી કેટલીક વાતો ન સમજે તો લાગે કે આ ઈશ્વર કરતાને જ માને છે એવું લાગે હરી ઈચ્છા હરી ઈચ્છા બળવાન છે શું ઈશ્વર ઈચ્છા પ્રમાણે જે થવું શકે છે એવું કેટલી જગ્યાએ નાખે કોઈ શંકા ન કરે એના એટલું જ રાખે કે આપણે એમના જેટલું નથી સમજતા એ દાપણ તો કરવા જેવું જ નથી આપણા ગુરુદેવના મુમુક્ષ સમાજમાં એ પ્રકારનો સ્વચ્છંદ વર્તે છે કે ગુરુદેવની વાતને શ્રીમદની વાતને કોઈ કોઈ જગ્યાએ કોઈ બીજા જ્ઞાનીની વાત હોય તો પણ ત્યાં પોતાનો અભિપ્રાય વિશેષ આપે કે નહીં એમ કે છે એના કરતાં આમ હોવું જોઈએ એમ કે છે એના કરતાં આમ આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ આ એક મુમુક્ષુતાનું બહુ સારું લક્ષણ છે કે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞાની કોઈ અપૂર્વ રૂચિ હોય છે એમની આજ્ઞામાં જરા પણ આગું પાછું કરવાનો એ સાવધાની રાખે છે પોતે કાળજી રાખે છે કે એ દોષ છે એ દોષમાં તો આવીશ તો મને કોઈ રીતે મારા આત્મહિતની બાજુનું એક કદમ પણ એક ડગલું પણ આગળ વધવાની પરિસ્થિતિ રહેશે સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ ભક્તિ કરે પણ પછી સ્વચ્છંદ પણ રાખે ક્યાંક ક્યાંક એમ સ્વચ્છંદ નિરોધપણે વિપર્યાસ રહીત વિપરીત અભિનિવેશ રહી જે ભક્તિ છે કે એ પ્રકારમાં આ જે કયો પ્રકાર એ પ્રકારમાં મુમુક્ષુ જીવ આવે એ બીજા પ્રકારમાં એને આવતા વાર લાગે નહીં એ સ્વરૂપ નિશ્ચયમાં આવી જ જાય સ્વરૂપ નિશ્ચયમાં આવે એ સ્વરૂપાનુભવમાં આવી જ જાય આવ્યા વિના રહે નહીં આમ આખી શૃંખલા છે એને પણ યથાર્થતા ને અયથાર્થતા નો વિવેક તો પોતાને જોઈએ ને ઉદય ભાવ છે એટલે ભૂલ છે એમ કેવું છે ઉદય ભાવ કરીને શું કેવું છે ઉદયમાં ખતમીને કેવું છે શું કે કેવા પાછળ અભિપ્રાય તો હોવો જોઈએ ને સ્પષ્ટ ઉદય ભાવ કોને ના પાડી ઉદય ભાવ છે જેટલો અનુદય ભાવ છે એટલો અનુદય ભાવ છે જેટલો ઉદય ભાવ છે એટલો ઉદય ભાવ છે મોક્ષ માર્ગમાં બંને ભાવ હોય છે પણ તીર્થ ને તીર્થની પ્રવૃત્તિ જે છે એ જ્ઞાની પુરુષની જે છે એ અજ્ઞાનીની હોતી નથી એ સંબંધીનો વિવેક જે જ્ઞાની પુરુષને હોય છે તે કદી અજ્ઞાનીને હોતો નથી કેમ કે પોતે સર્વાંગ જીન શાસન સ્વરૂપ થયેલા છે જ્ઞાની પોતે જ સર્વાંગ જીન શાસનમ શુભમ એ પોતે જ જીન શાસન સ્વરૂપ છે સર્વ એટલે દ્રવ્ય એને ભાવે વ્યવહારે અને નિશ્ચય બંને પ્રકાર લઈ લીધા. પંદરમી ગાથામાં સૂત્ર છે આખો, જીન શાસણમ સવમ. સ્વાનુભવ પ્રગટ થયો તો કે જીન શાસણમ સવમ, આ જ સર્વ પ્રકારે આ જીન શાસન છે. એમને કહ્યું કે આ નિશ્ચય જીન શાસન છે અને વ્યવહાર જીન શાસન કોઈ બીજું છે એમ ન કહ્યું. આ જ ભાવશ્રુત છે અને જેને ભાવશ્રુત છે એને જ દ્રવશ્રુત છે, જેને ભાવશ્રુત નથી એને દ્રવશ્રુત લાગુ પડતો. અને તીર્થ ને તીર્થની પ્રવૃત્તિ દ્રવશ્રુત થી તો વિધાન કરેલી છે. જે વિધાન છે એ તો દ્રવશ્રુત રૂપ છે, વિધાન દ્રવશ્રુત ની બહાર નથી કઈ. હા, દેવો વંદન કરે છે, ચોક્કસ દેવો વંદન કરે છે, ઇન્દ્રો વંદન કરે છે, દેવો નહી દેવેન્દ્રો પણ વંદન કરે છે. એમ છે એ તો રત્નકરણ શ્રાવકાચારમાં ન કહ્યું. ગણધર દેવ એને દેવ કે છે, ચાંડાળ હોય તો પણ ગણધર દેવ એને દેવ કે છે. કઠિયા વિષ્ણુ ગાથા રત્નકરણ શ્રાવકાચાર એમ એટલું જયારે વજન આપે છે ગણધર દેવ ના નામ થી તો કઈ કહેવા માંગે છે. જે મહત્વ છે સમજવું રહ્યું, એ મહત્વ દર્શાવવા પાછળ જે ગંભીરતા છે એ સમજવી રહી. એમ બસો ને નવ માં જે જુદા જુદા નામ આવે છે ને એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે કે તે સતને પરમ પ્રેમે ભજવા યોગ્ય છે, પરમ રૂચિથી તેની મહત્તા કરવા યોગ્ય છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. પોતાનું જે પરમ તત્વ છે એ પ્રત્યે અન્યત્વ નહીં, પોતે બીજો કોઈ એમને થર્ડ પર્સન નહીં, અનન્યપણું, અન્યપણું નહીં તે અનન્યપણું. એવા અનન્ય પ્રેમથી, અભેદ પ્રેમથી, અવિચ્છિન્ન એટલે આંકરો પીડ્યા વિના, એક ક્ષણનો પણ એમાં આંકરો પીડ્યા વિના ભક્તિ ઈચ્છીએ છીએ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો, અને ગમે તો સતચિત આનંદ સ્વરૂપ કહો, અને ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એક રૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સતત છે અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એટલે અનેક વિશેષણો અથવા કોઈ પણ વિશેષણ કોઈ પણ અપેક્ષા વિવિક્ષાથી એને લાગુ કરી શકાય છે, એમાં કાંઈ વાંધો આવતો નથી. એવું તે પરમ તત્વ પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામો એ કહેવાયું છે. આવા બધા જે નામો કયા છે એ બધા નામો ભગવાનની વાણીમાં આવેલા છે. જે દિવ્યધ્વનિ છે એ દિવ્યધ્વનિની અંદર આ બધા નામો આવેલા છે. પછી કોઈ સંપ્રદાયે કોઈ નામને મુખ્ય કરીને પોતાના સંપ્રદાયની ચીજ બનાવી લીધી એટલે કાંઈ એ ચીજ એ બંધનમાં આવી જાય છે એવું કાંઈ નથી. એમ કે ભાઈ પરબ્રહ્મ છે કે પુરુષોત્તમ શબ્દ છે, શું પુરુષોત્તમ શબ્દ તો કે સ્વામિનારાયણ વાળા પુરુષોત્તમ શબ્દ વાપરે, પરબ્રહ્મ તો કે વેદાંત વાળા પરબ્રહ્મ વાપરે, હરિ વેદાંત વાળા હરિ વાપરે, અને ઈશ્વર વાપરે, અને આપણે જૈનો સિદ્ધ કહીએ, અરિયંત કહીએ, શું પરમાત્મા તો બધા કહે છે. પણ એ કોઈ અમુક શબ્દ અમુક ઘરની ચીજ છે એ દ્રષ્ટિ રાખવા જેવી નથી. આગળ આ વાત આવી ગઈ છે એટલે પાછળ કોઈ એવી ભૂલ ન કરે. 24મા વર્ષમાં જે વાત આવી ગઈ છે એ બહુ શબ્દ પ્રયોગ આવશે, ઘણો શબ્દ પ્રયોગ એ જાતનો આવશે પોતાને. એમને તો કઈ છે નહીં, તો વસ્તુનું દર્શન જેને પ્રત્યક્ષ છે એને કઈ શબ્દથી તો મારા મારે છે નહીં, બીજાને વિકલ્પ થાય છે. આવી રીતે કેમ વાત કરે? કોઈ માની લે કે આ વેદાંતમાં માનતા લાગે છે આ ફલાણો, કોઈને આવો આભાસ થાય, સમજવું જોઈએ. સામે વ્યક્તિને યથાર્થ જીવું છે એવું એને બરાબર ઓળખાણ હોય તો ભૂલ ન થાય. એમ જ લાગે કે એને જે કહ્યું હશે એ સમજીને જ કહ્યું હશે. જેને આવો મહાવિવેક પ્રગટ થયો છે એને જે કઈ કીધું હશે સમજીને કીધું હશે, સમજ્યા વગર કીધું નહીં હોય. એટલો અભિપ્રાય ચોક્કસ રાખીને, એટલો અભિપ્રાય બાંધીને પછી બીજો વિચાર કરવો જોઈએ, એમને સીધો વિચાર નહીં કરવો જોઈએ. દાદરમાં એક ઉત્તર ગુજરાતના ભાઈ આવ્યા હતા, ઉત્તર ગુજરાત વાળા હતા, સંજયભાઈ કરીને. શ્રીમદ ને તો સિદ્ધિ કીક મારી, સત્પુરુષ ના મહિમા માટે થોડો વાંધો હતો કે આમાં કઈક વધારે પડતું થઈ જાય છે. 225માં તો શ્રીમદજી એમ કે છે કે એ દિવ્ય ધારી દેવ મૂર્તિ, દેહધારી મૂર્તિ, દિવ્ય મૂર્તિ પરમાત્મા છે. નમસ્કાર આદિથી માંડીને પરાભક્તિ છેવટની સુધીની ભક્તિ કરવી આમ તો કે છે. તો કે હવે જેને દિગંબર શ્વેતાંબર ની ચોખવટ કરતા ન આવડ્યું એને બીજી શું ખબર પડે? કે અમે તો મૂળ દિગંબર છીએ. કે શું પછી પૂછ્યું, મૂળ દિગંબર એટલે ક્યાં ના છો? કે ઉત્તર ગુજરાત ના બાબુભાઈ વાળા અમે છીએ. કે નામ દીધું એવી રીતે બરાબર છે. મૂળ દિગંબર હશો, અમે ભલે મૂળ દિગંબર નથી એટલો તો જરૂર ફેરશે. આ ગડબડ મોટી છે કીધું. સમુદને સત્પુરુષને ઓળખવા જોઈએ, સીધું જ કંઈક મારી દીધે. જેને દિગંબર સતા મને ખબર ન પડી એને બીજી વાતમાં શું પછી આપણે સમજવાનું હોય? એટલે એમ કે હજી જે ગ્રહિત મિથ્યાતને અગ્રહિત મિથ્યાતને ખબર નહોતી એને, આનો અર્થ એવો થઈ ગયો. એ બધી ગડબડ ચાલે છે. પછી એને થઈ ગયું ભાઈ નાના મોટે મોટી વાત કરવા જેવી નથી, જે કઈ બોલવું એ વિચારીને બોલવું જોઈએ. તો કે ના ના, મને એમ તો ગુરુદેવ પ્રત્યે શ્રીમદ પ્રત્યે બહુ બહુમાન છે, મને પ્રેમ છે. પણ એક વખત તો લાત મારી દીધી. પછી થોડોક વાળવા મીંડ્યા હતા, એને એમ થઈ ગયું કે બોલાય તો ગયું, બોલતા તો બોલાય ગયું. એ અભિપ્રાય જે પડ્યો હોય છે એ બહાર આવી જાય છે. દ્રષ્ટાંત એટલા માટે લીધું કે ભૂલે ચૂકે પણ એ દિશામાં ક્યાંય પણ થોડો પણ દોષ ન થવો જોઈએ, એ મોક્ષે લક્ષ્ય રાખવા જેવો વિષય છે. હવે પોતે ચોખવટ કરે છે કે અમે જ્યારે પરમ તત્વ કહેવા ઈચ્છીએ ત્યારે તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે ને, બીજું નહીં. એમ તમે જાણી લેજો. આ વાત હવે કઈ પત્રે પત્રે કરવા બેસાય? એક એક પત્રે આ વાત લખવા બેસે? આ પત્ર કઈ દરેક પત્રની સાથે કઈ જોડવા બેસે? આ એક ચોખવટ કરી નાખી એમણે 24મા વર્ષમાં કે અમે જ્યારે પરમ તત્વ કહેવા ઈચ્છીએ છીએ ત્યારે આવા કોઈ પણ શબ્દમાં વાત કરીએ ત્યારે એ જ પરમ સત છે, એ જ પરમ તત્વ છે, એ જ પરમાત્મ તત્વ છે, બીજું નહીં. આ સિવાય બીજો વિકલ્પ કરવા જેવો નથી એમ કહી દીધું. એ ગમે તે નામથી કહીએ, અમે આ આત્મા જે પોતાના મૂળ પરમ તત્વ સ્વરૂપે છે એની જ વાત કરવા માંગીએ છીએ. પછી હરિથી કહીએ, ઈશ્વરથી કહીએ, પુરુષોત્તમથી કહીએ, પરબ્રહ્મથી કહીએ, ગમે તે વાતથી કહીએ, કંઈ વિચારવા જેવું નથી રહેતું. 209 પૂરો થયો.